समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां सर्व विशुद्ध ज्ञान अधिकार में कलश 212 नो स्वाध्याय चाले छे। कलश 212 માં એ વાત આવી કે પોતાની અનંત શક્તિથી પ્રકાશમાન હોવા છતાં, એટલે કે અનંત શક્તિ સહિત હોવા છતાં, દ્રવ્ય એટલે વસ્તુ એ બીજી અન્ય વસ્તુના સંયોગમાં હોય તો પણ તે અન્ય વસ્તુમાં પ્રવેશતી નથી, અન્ય વસ્તુની બહાર એ લોટે છે તો પણ એ અન્ય વસ્તુની અંદર પ્રવેશતી નથી, કારણ કે દરેક વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં સ્થિત છે, નિશ્ચિત છે। તેથી આચાર્ય દેવ એમ કહે છે કે આવું વસ્તુનું સ્વરૂપ હોવા છતાં જીવો મોહ પામીને પોતાના સ્વભાવથી ચલિત થઈને શા માટે વ્યાકુળ થાય છે અને દુઃખી થાય છે, શા માટે ક્લેશ પામે છે। અને ભાવાર્થમાં પંડિતજીએ પણ એમ સમજાવ્યું કે વસ્તુ સ્વભાવ તો નિયમરૂપે એવો છે કે એક વસ્તુની અંદર બીજી કોઈ વસ્તુ મળે નહીં, ભેગી થાય નહીં, અને આવું હોવા છતાં આ મોહી જીવો પરજ્ઞેયો સાથે પોતાને પારમાર્થિક સંબંધ છે એમ માનીને દુઃખી થાય છે, ક્લેશ પામે છે। આ મોટું અજ્ઞાન છે। આ કળશનો અર્થ ભાવાર્થ આપણે કર્યા છે, એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ જે પ્રવચન આપ્યું છે તેના અંશો પણ આપણે કર્યા છે। કળશ 212 ના ભાવાર્થ ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના અંશો આજે આપણે લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 333 કળશ 212 ભાવાર્થ ઉપરનું પ્રવચન। વસ્તુ સ્વભાવ તો નિયમ રૂપે એવો છે કે કોઈ વસ્તુમાં કોઈ વસ્તુ મળે નહીં, પંડિતજીએ આ વાત સમજાવી છે। હવે ગુરુદેવ એનો વિસ્તાર કરીને કહે છે અહીંયા પાના નંબર 333 ઉપર બીજા પેરેગ્રાફમાં કે જો આ ચોખ્ખી વાત કરી છે કે કોઈ વસ્તુમાં કોઈ વસ્તુ મળે નહીં એવો વસ્તુનો સ્વભાવ છે। શું કહ્યું? કે જગતમાં અનંતા દ્રવ્યો છે, તેઓ પરસ્પર ભિન્ન ભિન્ન છે, જુદા જુદા રહ્યા છે, કોઈ કોઈમાં પ્રવેશતા નથી, દરેક દ્રવ્ય પોતે પોતાનું અસ્તિત્વ જાળવીને રહ્યું છે, કોઈ દ્રવ્ય પોતાનું અસ્તિત્વ ગુમાવતું નથી, કોઈ દ્રવ્યનો નાશ થતો નથી, અને જેવું છે તેવું જ રહે છે, એ બદલાતું પણ નથી। દ્રવ્ય તરીકે કોઈ પણ દ્રવ્ય બદલાતું નથી, એ દ્રવ્ય અનંત ગુણનો સમૂહ છે તો એમાં કાંઈ ફેરફાર થતો નથી। બહાર પર્યાયમાં જે બદલાવ છે તે ક્ષણિક છે, પણ મૂળ દ્રવ્યમાં કાંઈ ફેરફાર થતો નથી, અને એમ જ અનંત દ્રવ્યો રહ્યા છે, એમ જ એ અનંતપણું છે। જો એમ ન હોય અને બે દ્રવ્ય ભેગા થઈ જાય તો અનંતપણું રહી શકે નહીં। એટલે અહીંયા કહે છે કે જગતમાં અનંતા દ્રવ્યો છે, તેઓ પરસ્પર ભિન્ન ભિન્ન છે, પાસે પાસે રહ્યા હોય છતાંય જુદા છે, કોઈ કોઈમાં પ્રવેશતા નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યોથી બહાર જ લોટે છે, આવો વસ્તુ સ્વભાવ છે. માટે કોઈ એક દ્રવ્ય બીજા અન્ય દ્રવ્યનું કાર્ય કરતું નથી, આ મહાસિદ્ધાંત છે. અજ્ઞાનીને બહારમાં નિમિત્ત દેખીને ભ્રમણા થાય છે, એમ કે ગુરુની વાણી સાંભળવાથી જ્ઞાન થાય છે, એમ કે ગુરુની વાણી પણ છે અને એને જ્ઞાન પણ થયું છે. એને જ્ઞાન થયું છે એ એની જીવની પર્યાયમાં થયું છે, અને ગુરુની વાણી છે તે જળ છે, એ ભાષા વર્ગણાનું પરિણામ છે, ભાષા વર્ગણાની પર્યાય છે. એટલે બે વસ્તુ જુદી છે, છતાંય નિમિત્તને દેખીને એને એમ થાય છે કે આ ભાષા વર્ગણાની પર્યાય એટલે કે ગુરુની વાણી, એનાથી મને જ્ઞાન થયું. પણ ખરેખર એમ નથી. સમાધિ શતક શ્લોક 75માં આવે છે કે પરમાર્થે આત્મા જ આત્માનો ગુરુ છે, બીજો કોઈ નથી. આત્મા જ આત્માનો ગુરુ છે, પોતે જ પોતાને સમજાવે છે અને પોતે જ પોતાના હિતરૂપ પોતાને પ્રયોજે છે, માટે પોતે જ ગુરુ છે. વાસ્તવમાં અન્ય ગુરુની વાણીની પર્યાય એ શિષ્યના જ્ઞાનને સ્પર્શતી નથી. એટલે કે શિષ્યને જ્ઞાન થાય છે તો એ પેલી ગુરુની વાણીથી થતું નથી. કોઈને એમ થાય કે આ તો અવિનય થઈ ગયો. પ્રભુ, અહીંયા અવિનયની વાત નથી, અહીંયા સિદ્ધાંતની વાત છે. સિદ્ધાંતને સમજવાથી, સિદ્ધાંતને જ્યારે સમજીએ ત્યારે વસ્તુનું સ્વરૂપ સમજાય છે, અને સમજાય છે ત્યારે જે સમજે છે એને જ સાચો વિનય પ્રગટે છે. જે સમજ્યો જ નથી એને તો સાચો વિનય પણ હોતો નથી. એટલે ગુરુની વાણી એ નિમિત્ત છે અને પોતાને જ્ઞાન થાય છે. આ વાતને સમજવાથી ઘણો મોટો ઉપકાર થાય છે. આ વાતને જો એ સમજે નહીં તો એ ગુરુની વાણી એવી મળે ત્યારે જ્ઞાન થાય. અમને તો એવા ગુરુ મળ્યા નહીં એટલે અમને જ્ઞાન થતું નથી. પ્રત્યક્ષ ગુરુ વિના અમે શું કરીએ? આવી બધી ઊંધી માન્યતામાં એ પ્રમાદમાં બેસી રહે છે. શિબિરમાં ઘણીવાર ઘણા લોકોએ મને આ પ્રશ્ન પૂછ્યો છે કે પ્રત્યક્ષ ગુરુ વિના કેવી રીતે જ્ઞાન થાય? પ્રત્યક્ષ ગુરુ તો હોવા જોઈએ ને, કૃપાળુ દેવે પણ કહ્યું છે. પણ એમ સમજતા નથી કે જ્ઞાન કરવું એ પોતાનો અધિકાર છે, પોતાનામાં જ્ઞાન ગુણ રહ્યો છે અને એ જ્ઞાન ગુણનું પરિણમન સદાય થાય છે, પોતે જ્ઞાન સ્વભાવી છે. આ વાત ભગવાનના જ્ઞાનમાં જ આવી છે, તો એ વાતને તો એને પકડવી નથી. અને પેલી કહેવત છે ને કે નાચવું નહીં એટલે આંગણું વાંકવું, એમ એ અમને તો ગુરુ મળતા નથી, પ્રત્યક્ષ ગુરુ નથી, આવી બધી ઊંધી વાત કરે છે. પણ આ સિદ્ધાંતની વાતને એ પકડી રાખે તો બધું સહેલું ને સહજ છે. સિદ્ધાંત એમ કહે છે કે આત્મા જ આત્માનો ગુરુ છે, બીજો કોઈ નહીં. પોતે જ પોતાને સમજાવે છે અને પોતે જ પોતાના હિતરૂપ પોતાને પ્રયોજે છે, માટે પોતે જ ગુરુ છે. વાસ્તવમાં અન્ય ગુરુની વાણીની પર્યાય તો શિષ્યના જ્ઞાનને સ્પર્શતી પણ નથી. એટલે કે જ્યારે જ્ઞાન થાય છે ત્યારે એ વાણીથી થાય છે એમ નહીં, પણ જ્યારે જ્ઞાન થાય છે ત્યારે ઉચિત નિમિત્ત હોય છે, યોગ્ય નિમિત્ત હોય છે, અનુકૂળ નિમિત્ત હોય છે. એ ગુરુની વાણી હોય કે સાક્ષાત તીર્થંકર ભગવાનની વાણી હોય કે શાસ્ત્ર હોય, એટલે યોગ્ય નિમિત્ત હોય, ઉચિત નિમિત્ત હોય, અનુકૂળ નિમિત્ત હોય, એ વખતે એવું દ્રવ્યશ્રુત હોય 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 ને હોય જ, એક અથવા બીજી રીતે એવા નિમિત્ત હોય છે. પણ નિમિત્ત કાંઈ કરતું નથી, પોતે પુરુષાર્થ કરી અને જ્ઞાન પ્રાપ્ત કરે છે. દરેકની જ્ઞાન ક્રિયા એની પોતાની છે. કોઈ કોઈને જ્ઞાન કરાવી શકતું નથી, અને જ્ઞાન થાય છે એને જ આ વાત સમજાય છે. એટલે એ વિનયથી એમ કહે છે કે મને આને કારણે જ્ઞાન થયું. પણ જે આ વાતને સમજતા નથી એ હજી ગુરુની કૃપાની આશા રાખીને બેઠા છે કે ગુરુની કૃપા થશે તો અમને જ્ઞાન થશે. એ મૂંડ મિથ્યાદ્રષ્ટિ જ નહીં પરંતુ સાથે સાથે પ્રમાદી છે. એ પ્રમાદી છે, એમને જ્ઞાન કરવા માટેનો પુરુષાર્થ ઉપડ્યો જ નથી. એટલે એ એમ કહે છે જેને પુરુષાર્થ ઉપડ્યો છે એ તો સમજે છે કે ઉચિત નિમિત્ત મળવાનું જ છે, યોગ્ય નિમિત્ત મળવાનું જ છે, અને જ્ઞાન કરે છે. અને પછી એ વખતે જે નિમિત્ત હતું એ માટે એ વિનય પણ કરે જ છે. ગુરુની વાણીની પર્યાય તો શિષ્યના જ્ઞાનને સ્પર્શતી પણ નથી. બહુ સરસ વાત કરી છે. પણ એનો અર્થ એવો નથી થતો કે શિષ્ય ગુરુ પ્રત્યે અનાદર કરે, તોછડાઈ કરે, પોતે અભિમાન કરે, આવો અર્થ નથી થતો. જો શાસ્ત્રમાંથી જેવા અર્થ કાઢવા એવા કઢાય, પોતાની યોગ્યતા પ્રમાણે અર્થ નીકળે, કોઈ એવો ઊંધો અર્થ કાઢે જેના જ્ઞાન મને મારાથી થાય છે, મારે કોઈ ગુરુની જરૂર નથી, તો એ નિશ્ચય આભાસી છે. એ નિશ્ચય આભાસી છે અને એ તો માન કસાય સહિત વર્તી રહ્યો છે. એટલે હજી એને તો જ્ઞાન પ્રાપ્તિ માટે પોતાના સ્વરૂપમાંથી ઉદ્ભવતા જ્ઞાનની પ્રાપ્તિ માટે યોગ્યતા જ હજી તો થઈ નથી. જીવને જ્ઞાન થાય એ માટે એની કેટલીક યોગ્યતાઓ પણ જરૂરી છે, અને એવી યોગ્યતાઓ પણ જીવે પોતે જ કેળવવી પડે. સાત વ્યસનોનો ત્યાગ કરવો પડે અને પછી દ્રવ્યસ્રુત તરફનો અહોભાવ પણ થવો જોઈએ. દ્રવ્યસ્રુતનું મૂળ ઉદ્ભવ સ્થાન એ જિનેશ્વર ભગવાનની વાણી છે, એટલે કે જિનેશ્વર ભગવાન પોતે છે, અને એટલા માટે એના પ્રત્યે ખૂબ ભાવ આવવો જોઈએ, ત્યારે જ્ઞાન થાય. આ બધી યોગ્યતા છે. અને આવી જ યોગ્યતા હોય, જેને જ્ઞાન થવાનું હોય એને આવી જ યોગ્યતાઓ હોય એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જેને જ્ઞાન થાય એને એવી સરળતા હોય, એને ગુરુ પ્રત્યે અહોભાવ હોય, એને પ્રભુની વાણી પ્રત્યે ખૂબ ખૂબ અહોભાવ હોય, અને તીર્થંકર ભગવાન સાક્ષાત બિરાજતા હોય તો એમના પ્રત્યે પણ ખૂબ અહોભાવ હોય. આવી સરળતા યોગ્યતા નથી ત્યાં સુધી જ્ઞાન થતું નથી એમ કહેવામાં આવે તો એ વ્યવહાર નયનું કથન છે. જ્યારે સિદ્ધાંતથી વાત કરીએ તો એમ કહેવાય કે એને જ્ઞાન થાય છે એ પોતાના કારણે થાય છે, અને એ વખતે એવા ઉચિત નિમિત્ત હોય છે. એટલે બંને વાતને આપણે અહીંયા સ્પષ્ટ કરી દીધી છે. કોઈ ઊંધો વિચાર કરવો નહીં. જે ઊંધો વિચાર કરે છે, ઊંધો વિચાર કરનારો છે, એણે તો હજી યોગ્યતાએ કેળવી નથી, એટલે એને ઊંધો વિચાર આવે. આપણે દર વખતે પેલું ઉદાહરણ યાદ કરીએ છીએ, આજે ફરીથી યાદ કરાવું, કે કૂવાની પાળ ઉપર બે છોકરાઓ દોડતા હતા. એક વડીલે આવીને એમ કહ્યું કે ભાઈ છોકરાઓ કૂવાની પાળ ઉપર દોડાય નહીં. ત્યારે જે ડાયો છોકરો હતો એને બરાબર લીધું અને એ કૂવાની પાળ ઉપરથી ઉતરી ગયો અને નીચે દોડવા લાગ્યો. જે પેલો અવળો હતો એણે સામો જવાબ આપ્યો કે કૂવાની પાળ ઉપર ના દોડીએ તો શું કૂવામાં દોડીએ. એટલે કોઈ પણ વસ્તુ કહેવામાં આવી હોય ત્યારે કેવો અર્થ પકડવો, કઈ રીતે વર્તવું એ જીવના પોતાના હાથમાં છે. અહીંયા જ્યારે એમ કહેવામાં આવે કે ગુરુની વાણી એ શિષ્યના જ્ઞાનને સ્પર્શતી નથી એમ જ્યારે કહેવામાં આવે તો એનો અર્થ એવો નથી થતો કે એને અભિમાન કરવું. એવો તો ક્યાંય કોઈ રીતે અર્થ થતો નથી. કોઈ ઊંધું લે તો એમાં આપણે શું કરીએ. અહીંયા આગળ કહે છે, માટે વાણી સાંભળવાથી જ્ઞાન થયું છે એમ છે નહીં. આવું યથાર્થ માન્યા વિના દ્રષ્ટિ પર ઉપરથી ખસીને સ્વદ્રવ્ય ઉપર કેવી રીતે જશે? જ્યાં સુધી સાચી શ્રદ્ધા કરશે નહીં ત્યાં સુધી સ્વ તરફ દ્રષ્ટિ જશે જ નહીં, એટલે કે સ્વનું મહાત્મ એને આવશે જ નહીં. આ સિદ્ધાંતને સમજીને એને તો દ્રષ્ટિ સ્વ તરફ કરવાની છે કે પોતે જ્ઞાન સ્વભાવી છે, પોતે પરિપૂર્ણ છે અને એમ પોતાના સ્વરૂપનું મહાત્મ લાવીને એને દ્રષ્ટિ સ્વ તરફ કરવાની છે, એના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળવાના છે. એટલે અહીંયા ગુરુદેવ કહે છે કે યથાર્થ સમજ્યા વિના, યથાર્થ શ્રદ્ધા કર્યા વિના એની દ્રષ્ટિ પરદ્રવ્યો ઉપરથી ખસીને સ્વ ઉપર કેવી રીતે જાય, અને દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપર ગયા વિના સમ્યક દર્શન પણ નહીં થાય. એટલે સત્ય સમજવું અને દ્રષ્ટિને પર પરથી ખસેડીને સ્વ તરફ લઈ જવી, ધ્રુવને ધ્યેય બનાવી ધગસથી ધ્યાનની ધૂણી દખાવ્યા વિના કદીએ ધર્મ ન થાય. ધ્રુવ જે ત્રિકાળ શુદ્ધ રહે છે, જે ક્યારેય બદલાતું નથી, જેમાં કોઈ મલિનતા વ્યાપતી નથી, એ અનંત ગુણોનો પિંડ એવું એ ધ્રુવ, એને ધ્યેય બનાવીને એનું લક્ષ કરીને પૂરી એકાગ્રતાથી નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે અને ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. મારી પર્યાય બીજાથી થાય, અન્યથી થાય, પરથી થાય, અને પરની પર્યાય ને હું કરું, પરની પર્યાય મારાથી થાય એવું માનનાર તો મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. અહીંયા કહે છે કોઈ વસ્તુ કોઈ વસ્તુમાં મળે નહીં, ભળે નહીં, બે વસ્તુઓ ભેગી થઈ અને એક બને નહીં, એ અચલિત નિયમ છે. એ નિયમમાં કાંઈ ફેરફાર થાય નહીં, છતાં મોહી જીવ પર જ્ઞેયો સાથે મારે પારમાર્થિક સંબંધ છે એમ માનીને ક્લેશ પામે છે, તે મોટું અજ્ઞાન છે. જુઓ, દેવ ગુરુ શાસ્ત્ર સાથે કે સ્ત્રી પુત્ર પરિવાર સાથે મારે પારમાર્થિક સંબંધ છે એવું માનનારા મૂંડ મોહી જીવ છે. દેવ ગુરુ શાસ્ત્ર ઇત્યાદિ તો બધા પર જ્ઞેય છે, જ્ઞાનથી ભિન્ન છે, જ્ઞાનમાં એ જણાય છે. અહીં જીવની જ્ઞાનની અવસ્થા થાય તે કાળે જીનબિન કે જીનવાણી એ બધા પણ બાહ્ય નિમિત્ત છે, અને એવા નિમિત્ત ભલે હો પણ તે જીનબિંબ કે જીનવાણી જ્ઞાનની પર્યાયમાં પ્રવેશ કરી જ્ઞાનને કરે છે એમ નથી. જીનબિંબ કે જીનવાણી તો જ્ઞાનને અડતા સુદ્ધા નથી, તેઓ જ્ઞાનથી બહાર જ રહે છે. માટે દેવગુરુ શાસ્ત્રથી જ્ઞાન થાય છે એમ છે નહીં. વાસ્તવમાં પરજ્ઞેય સાથે આત્માને પારમાર્થિક સંબંધ નથી, નિમિત્ત નૈમિતિક સંબંધ છે પણ પારમાર્થિક સંબંધ નથી. નિમિત્ત નૈમિતિક સંબંધ એટલે કે એ વખતે એ હોય છે, એ નિમિત્ત તરીકે હોય છે. ઉપાદાન કારણ પોતાનું છે અને એ વખતે એ નિમિત્ત કારણ છે, એટલે એને પારમાર્થિક સંબંધ નથી કહેવાતો, પરંતુ નિમિત્ત નૈમિતિક સંબંધ કહેવાય છે. એક સમય પૂરતો નિમિત્ત નૈમિતિક સંબંધ છે અને એ જાણવું જરૂરી છે, એટલે શાસ્ત્રમાં એવા વચન આવે છે. પણ એ નિમિત્ત નૈમિતિક સંબંધ છે તે વ્યવહાર છે, એ જાણવા માટે છે. એક સમયની અવસ્થા અસહાયપણે પરના એટલે નિમિત્તના કર્યા વિના જ સ્વતંત્ર થાય છે. શું વાત કરી કે એક સમયની અવસ્થા એટલે એક સમયની પર્યાય અસહાયપણે એટલે કોઈ પણ પ્રકારની મદદ વિના, કોઈની પણ કોઈ પણ પ્રકારની મદદ વિના એટલે અસહાયપણે, એક સમયની પર્યાય કોઈની પણ મદદ વિના એટલે અસહાયપણે બીજા અન્ય નિમિત્તની મદદ વિના સ્વતંત્રપણે થાય છે. એવો જેને સ્વીકાર નથી તે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય ગુણને કેવી રીતે સ્વીકારશે? અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્યના સ્વીકાર વિના એને અંતરદ્રષ્ટિ કેવી રીતે થશે? એટલે કે નહીં થાય. આટલી વાત આવી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે હા, પણ શ્રીમદજીએ તો કહ્યું છે ને કે ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં પરમાર્થને, રહે ભ્રાંતિમાં સ્થિત. ઉપાદાનનું નામ લઈ ને નિમિત્ત તજે એટલે નિમિત્તનો અભાવ કરે, નિમિત્ત કાંઈ છે જ નહીં, નિમિત્ત વસ્તુ જ નથી એમ કહેવાનો આશય છે. એટલે કે જે સ્વચ્છંદી થાય છે, નિમિત્તને નિમિત્ત તરીકે માનવા તૈયાર નથી એને આ વાક્ય કહેવામાં આવ્યું છે. આ ગાથા શ્રીમદજીએ એને સંબોધીને કરી છે. એટલાય એવા છે કે સિદ્ધાંતની વાતને એકાંતે પકડે, નિશ્ચયને એકાંતે પકડે, પણ સાથે રહેલા વ્યવહારને જાણે કે છે જ નહીં એમ અભાવ કરી અને વસ્તુના સ્વરૂપને સમજે છે એમને અહીંયા આ વાત કરી છે કે ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત. એનો અર્થ એવો નથી કે નિમિત્ત દ્વારા કામ થાય છે એવું ક્યાં કૃપાળુદેવે કહ્યું છે. કૃપાળુદેવે એવું નથી કહ્યું કે તું નિમિત્ત દ્વારા કરી શકે છે, એવું તો કાંઈ કહ્યું નથી. તું નિમિત્તને શોધજે એવું પણ ક્યાં આમાંથી ફલિત થાય છે. જો આપણને ગમે એવા આપણે અર્થ કરી લઈએ અને પછી પ્રશ્ન આપણને થાય, કૃપાળુદેવે એમાં એવું કહ્યું છે કે ભાઈ તું નિમિત્તનો આશ્રય કરજે, એવું તો કાંઈ કહ્યું નથી. કેમ કે આની સાથે બીજી બધી કેટલી બધી ગાથા છે, એમાં જુદી જુદી અપેક્ષાઓ સમજાવી છે અને જુદી જુદી રીતે જે ભૂલ થાય છે એ બધું જ સમજાવ્યું છે. તો એ વાતને નથી પકડવી અને પોતાને નિમિત્તની રૂચિ પડી છે, દ્રષ્ટિ પર તરફ રહે છે, એટલે અહીંયા જે વાત આવી એને પોતાની રીતે એ સમજે છે, પોતાને ગમે તેવા અર્થ કરે છે. કૃપાળુદેવે ક્યાં એવું કહ્યું છે કે તું નિમિત્તનો આશ્રય કરજે, નિમિત્ત જે સાચું કારણ છે, નિમિત્ત દ્વારા જ બધું થાય છે એમ પણ નથી કહ્યું. અને એમ પણ નથી કહ્યું કે નિમિત્ત અને ઉપાદાન બે ભેગા થાય અને પછી કાર્ય થાય છે, એવું પણ કાંઈ નથી કહ્યું. માત્ર એમ જ કહ્યું છે કે ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત, એટલે નિમિત્તને બિલકુલ કાઢી નાખે, અભાવ કરી નાખે, એટલે નિમિત્તને ગણે જ નહીં, નિમિત્તના અસ્તિત્વનો સ્વીકાર કરે નહીં. એટલે કે એક સમયની પર્યાય એનો જેને સ્વીકાર નથી એવો જે નિશ્ચય આભાસી થાય, જે વેદાંતની માન્યતા છે એવું, વેદાંત દ્રવ્યને માને પણ પર્યાયને માનતું જ નથી, એટલે એવી જે માન્યતા કરે છે એને માટે આ તો ગાથા લખવામાં આવી છે. જે વાત છે તેને બરાબર સમજવી જોઈએ ને, કયા અર્થમાં કઈ વાત કહેવાય છે એને જેમ છે તેમ ન સમજીએ તો પછી મતિકલ્પનાએ ઊંધા અર્થ કરવાથી પોતાના પરમાર્થ સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય. એટલે એવા નિશ્ચય આભાસીને માટે આ વાત કરી છે કે ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં પરમાર્થને, રહે ભ્રાંતિમાં સ્થિત. ગુરુદેવ સમજાવે છે, જુઓ ભાઈ, એ તો ઉપાદાનના નામે જેને એકાંત નિશ્ચય આભાસ છે એની વાત છે. દરેકને લાગુ પડે એવી રીતે કૃપાળુદેવે ઘણા વચનામૃત કહ્યા છે, પણ એમાં જેને જે લાગુ પડતું હોય એણે એ વાતને સ્વીકારવાની છે. જેને સંબોધીને એ કહેવામાં આવ્યું હોય, જેને સંબોધીને એ પત્ર લખવામાં આવ્યો છે, તો કૃપાળુદેવના મનમાં એ વાત સ્પષ્ટ હતી કે આને આ વાતની જરૂર છે, એટલે એને સંબોધીને એ વાત કહેવામાં આવી હોય. આવું પત્રમાં પણ ઘણી જગ્યાએ આપણને મળે. અને સાથે એ પત્ર જે લખાયો છે એની ઉપર તો એ ઉત્તર રૂપે લખાયા છે, તો એની સામે જે પ્રશ્ન જે હતો એ પણ આપણે જાણતા નથી. એટલે કૃપાળુદેવના વચનામૃતને સમજતા પહેલા એ વાતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે જો પત્ર વાંચીએ છીએ તો એ પત્ર જેને સંબોધીને લખાયો છે એ વ્યક્તિનો પ્રશ્ન શું હશે, એની દશા કેવી હશે, એની અંતરંગ દશા કેવી હશે, એટલે એને સંબોધીને એ વખતે કૃપાળુદેવને જે યોગ્ય લાગ્યું હશે તે લખાયું હશે, એને એકાંતે લેવાય નહીં. જો એકાંતે લઈ લેવામાં આવશે તો મુશ્કેલી થશે. અહીંયા તો આ ગાથા લખી છે એની સાથે બીજી કેટલી બધી ગાથા લખવામાં આવી છે. શુષ્ક જ્ઞાની વિશે પણ લખવામાં આવ્યું છે અને જ્ઞાન વિના પણ કાંઈ થતું નથી એમ પણ લખવામાં આવ્યું છે, અને એક જ માર્ગ છે એમ પણ લખવામાં આવ્યું છે. તો આ બધી વાતનો સમગ્રપણે આપણે ખ્યાલ રાખવો જોઈએ. એટલે આ જે કહેવામાં આવ્યું છે એ તો જે નિશ્ચય આભાસી છે, એકાંત નિશ્ચય આભાસ જેને વર્તે છે એને એ કહેવામાં આવ્યું છે. ગુરુદેવ બહુ સ્પષ્ટ કરે છે કે એ તો ઉપાદાનના નામે જેને એકાંત નિશ્ચય આભાસ છે એની વાત છે. સ્વાધ્યાયમાં કોઈ પહેલે દિવસે અહીંયા બેસી ગયા હોય આજે અને એક જ વાતને પકડી રાખે અને પછી કાલથી એ પ્રમાણે વર્તવાનું ચાલુ કરી દે તો મુશ્કેલી થાય. એટલે તો દ્રવ્યાનુયોગના શાસ્ત્રો અને ચરણાનુયોગના શાસ્ત્રો બંને સાથે વાંચવા જોઈએ, સમજવા જોઈએ, અને એની સમજ માટે કરણાનુયોગનો પણ એવો જ અભ્યાસ કરવો જોઈએ. એટલે બધા શાસ્ત્રો નો અભ્યાસ કરવામાં આવે તો જ વસ્તુનું સાચું સ્વરૂપ સમજાય, નહીતર પછી એકાંતે આ નિશ્ચય આભાસી થઈ અને એ બ્રહ્મમાં રહે. ઉપાદાનનું નામ લઈને જે અંતર એકાગ્રતા કરતો નથી અને ધર્મીને હોય છે એવા બાહ્ય સાધનોને ઉઠાપે છે. શું બાહ્ય સાધનોને ઉઠાપે છે એમ કહેવામાં ગુરુદેવનો આશય શું છે કે આ સિદ્ધાંતની વાત જાણીએ છીએ તે પછી પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરીએ છીએ તો બાહ્યના જે સાધનો છે તેને વ્યવહારથી સાધન કહેવામાં આવે છે. જેમ કે સાત વ્યસનોનો ત્યાગ, સરળતા, નિર્મળતા, નિરભિમાનીપણું, નિરભિમાનીપણું, આ બધું જે છે તે હોય હોય ને હોય જ છે, પણ એ બધા દ્વારા કાંઈ જ્ઞાન થાય છે એમ પણ નથી. પણ જેને જ્ઞાન થાય એને એ બધું જ હોય, એ બધું હોય છે. પણ એ બધું હોય અને જ્ઞાનનો સાચો પુરુષાર્થ કરે નહીં તો કાંઈ જ્ઞાન થતું નથી, તો માત્ર શુભ ભાવ છે. એટલે એ અર્થમાં અહીંયા વાત કરી છે, કહે છે કે એ તો ઉપાદાનના નામે જેને એકાંત નિશ્ચય આભાસ છે એની વાત છે. ઉપાદાનનું નામ લઈ જે અંતર એકાગ્રતા કરતો નથી અને ધર્મીને હોય છે એવા બાહ્ય સાધનોને ઉઠાપે છે એવા સ્વચ્છંદી જીવને કહે છે કે પરમાર્થની પ્રાપ્તિ થતી નથી, એને પરમાર્થની પ્રાપ્તિ થતી નથી. હવે આમાં નિમિત્તથી ઉપાદાનના કાર્ય થાય છે એમ ક્યાં આવ્યું? અહીં તો ધર્મીને હોય છે એવા બાહ્ય સાધનોને જે સર્વથા માનતો નથી એવા બાહ્ય સાધનોને સર્વથા છોડે છે, એટલે અભાવ કરીને એ છોડે છે અથવા તો સર્વથા એનો ઇનકાર કરે છે એની વાત છે. એવો સ્વચ્છંદી જીવ મોક્ષ માર્ગને પામતો નથી. જેને સિદ્ધાંતનો સ્વીકાર છે એ તો સમજે છે કે જ્યારે ઉપાદાનનું બળ છે અને જ્યારે કાર્ય થાય છે ત્યારે ઉચિત નિમિત્ત હોય જ છે, એને તો ક્યાંય ભ્રમ નથી. જેને સિદ્ધાંતનો સ્વીકાર છે એને સાથે એવો સિદ્ધાંતનો સ્વીકાર પણ છે જ કે કાર્ય થાય છે પોતાથી જ થાય છે અને એ વખતે ઉચિત નિમિત્ત હોય છે, એટલે એને તો કોઈ પ્રશ્ન નડતો જ નથી. એવી માન્યતા સમજીને કરી છે એને કાંઈ નડતું જ નથી. પણ જે એકાંતે ના મને મારાથી જ્ઞાન થાય છે એમ આવ્યું શાસ્ત્રમાં, એટલે પછી નિમિત્ત હોય જ નહીં એમ જે માને છે એને આ વાત સમજાવી છે, એટલે આમાં કાંઈ વિરોધાભાસ આવતો નથી. કરુણા કરી અને ગુરુદેવ સમજાવે છે કે ભાઈ નિમિત્ત એક ચીજ છે ખરી, એક વસ્તુ છે, એક સમયની પર્યાય એનું અસ્તિત્વ છે, બીજું અન્ય દ્રવ્ય એ વખતે છે તે નિમિત્ત છે, અને એ પણ જે કાર્ય થાય છે એ પ્રમાણે અનુકૂળ છે, ઉચિત છે. આટલી બધી તો વાત કરી છે, પણ એ નિમિત્ત પોતે કાંઈ કરે છે એમ નથી. અને એ એટલા માટે કહ્યું કે જો એ નિમિત્ત કાંઈક કરે છે જો એવી ઊંધી માન્યતા કરવામાં આવશે તો જીવ પ્રમાદી થશે, નિમિત્તની આશા રાખી અને એ પ્રમાદી થશે. સિદ્ધાંતને સ્વીકારવાથી નિમિત્તનો સ્વીકાર પણ એમાં આવી જાય છે કે નિમિત્ત હોય છે, નિમિત્ત એક ચીજ છે ખરી, તેનો ઇન્કાર કરે તે અજ્ઞાન છે, અને નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય છે એમ માને તે ભ્રાંતિ છે, એ પણ અજ્ઞાન છે. ફરી પ્રશ્ન કર્યો કે તો નિયમસારમાં તો એમ આવે છે કે કાળ દ્રવ્ય વિના દ્રવ્યોમાં પરિણમન ન થાય, આ કેવી રીતે છે? કાળ દ્રવ્ય જુદું, એનું પરિણમન એના કારણે પોતાનું થઈ રહ્યું છે, અને અહીંયા બીજા અનંત દ્રવ્યોના પરિણમન પણ થઈ રહ્યા છે. એક સીધી સાદી વાતને સમજીએ તો એ તો સમજાઈ જાય કે કાળ દ્રવ્ય ધારો કે બીજા દ્રવ્યોને પરિણમન કરાવતું હોય તો પછી કાળ દ્રવ્યને કોણ પરિણમન કરાવતું હશે? એનું પરિણમન થાય છે ને, સમય 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 બદલાય છે ને, આ સેકન્ડ ને મિનિટ ને આ બધા એ કાળ દ્રવ્યની તો પર્યાય છે, તો એ પરિણમન કોણ કરાવતું હશે? સ્વતંત્ર રીતે એને પરિણમન જો થઈ શકતું હોય કાળ દ્રવ્યને, તો પછી બીજા દ્રવ્યોને પણ સ્વતંત્ર રીતે જ પરિણમન થાય. કાળ દ્રવ્યના પરિણમનને કારણે બીજા દ્રવ્યનું પરિણમન થાય તો પછી કાળ દ્રવ્યનું પરિણમન કોણ કરાવતું હશે? જરા તર્કથી વિચાર કરે તો એને ખ્યાલ આવે કે તો પછી કાળ દ્રવ્યનું પરિણમન કોણ કરાવે? એટલે દરેક દ્રવ્યનું પરિણમન તો સ્વતંત્ર રીતે થાય છે, પણ કાળ દ્રવ્યનું પરિણમન છે એ દ્વારા આપણે બીજા દ્રવ્યના પરિણમનને સાપેક્ષતા સહિત સમજીએ છીએ, એટલે એને સાપેક્ષ રાખીને, કાળ દ્રવ્યના પરિણમનને સાપેક્ષ રાખીને આપણે બીજા દ્રવ્યના પરિણમનને પર્યાયોને સમજીએ છીએ. એવું નથી કે કાળ દ્રવ્ય એને પરિણમન કરાવે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને પરિણમાવી શકે જ નહીં, આ તો સિદ્ધાંત છે. ગુરુદેવ સમજાવે છે કે એ તો ત્યાં કાળ દ્રવ્ય જે નિમિત્ત છે એ દર્શાવવું છે, એ સિદ્ધ કરવું છે, બતાવવું છે કે એ વખતે આ નિમિત્ત છે. નિમિત્ત એ રીતે છે કે અહીંયા પરિણમન જે થઈ રહ્યું છે ત્યારે કાળ દ્રવ્યનું પરિણમન થાય છે, એટલે એક એક સમય, તો અહીંના આ પરિણમનમાં જે પર્યાય થઈ એ કયા સમયની થઈ એની સાપેક્ષતા લેવી છે, એટલે એ ત્યાં છે પણ એ કાંઈ અહીંયા કરાવે છે એમ નથી. દ્રવ્યોનું પરિણમન સિદ્ધ કરવું નથી ત્યાં, ત્યાં જે વાત કરવામાં આવી છે નિયમસારમાં ત્યાં દ્રવ્યના પરિણમનને સિદ્ધ કરવાની વાત નથી, ત્યાં કાળ દ્રવ્ય નિમિત્ત છે એ વાત સમજાવવી છે, એટલે એ અપેક્ષાથી ત્યાં એ વાત કરવામાં આવી કે કાળ દ્રવ્ય વિના દ્રવ્યોમાં પરિણમન ન થાય. એ તો સિદ્ધાંતને સમજાવવા માટે વાત કરી છે કે એવો જ સિદ્ધાંત છે કે કોઈ પણ દ્રવ્યનું પરિણમન થાય છે તો એ વખતે કાળ દ્રવ્ય છે એ નિમિત્ત છે, ત્યાં દ્રવ્યોનું પરિણમન સિદ્ધ કરવું નથી. દ્રવ્યોમાં પ્રતિ સમય પર્યાય રૂપ પરિણમન થાય એ તો એનો સહજ સ્વભાવ છે. એવો સ્વભાવ કેમ છે? કે એમાં એવો ગુણ પડ્યો છે, દ્રવ્યત્વ નામનો ગુણ અથવા શક્તિ દરેક દ્રવ્યમાં છે, એટલે દ્રવે છે એટલે પરિણમે છે. કાંઈ કાળ દ્રવ્યના કારણે પરિણમન થાય છે એમ નથી. હા, પણ કાળ દ્રવ્ય તેમના પરિણમનમાં નિમિત્ત છે, તો નિમિત્તને હેતુ બનાવી ત્યાં કાળ દ્રવ્ય સિદ્ધ કર્યું છે, નિમિત્તની મુખ્યતાથી ત્યાં વાત કરી છે અને એ દ્વારા કાળ દ્રવ્ય છે એ વાતને સિદ્ધ કરી છે કે કાળ દ્રવ્ય હોય છે. જો શ્વેતાંબર માન્યતામાં પાંચ દ્રવ્ય માને છે, કાળ દ્રવ્યને દ્રવ્ય તરીકે નથી માનતા. એટલે અહીંયા આચાર્ય ભગવાને છ દ્રવ્ય છે એ સિદ્ધ કરવું હતું એટલે એ દર્શાવ્યું કે ના, કાળ દ્રવ્ય છે 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 ને છે, અને એ જ બીજા અન્ય દ્રવ્યોના પરિણમનમાં નિમિત્ત છે. એ દ્રવ્ય એટલે કે કાળ દ્રવ્ય ન હોય તો બીજા દ્રવ્યના પરિણમન ન થાય એમ પછી વાત કરવામાં આવી. એટલે એમ કહી દીધું કે કાળ દ્રવ્ય વિના દ્રવ્યોમાં પરિણમન ન થાય, પણ એ દ્વારા મૂળ તો કાળ દ્રવ્ય છે એ વાત સિદ્ધાંતની વાત છે એ સમજાવવી છે. પાંચ દ્રવ્ય નહીં પણ છ દ્રવ્ય છે. શ્વેતાંબરમાં કાળ દ્રવ્યને એટલું એ રીતે મહત્વ દ્રવ્ય તરીકેનું નથી આપવામાં આવ્યું, એટલા માટે કે એ એક પ્રદેશી છે, બહુ પ્રદેશી નથી. આપણે પણ અહીંયા જે રીતે લઈએ છીએ એમાં પંચાસ્તિકાય એટલે પાંચ અસ્તિકાય, એ પાંચ અસ્તિકાયમાં કાળ નથી આવતો. એટલે એનો અર્થ એવો નથી કે કાળ દ્રવ્ય નથી, પણ કાય કાયની વાત કરી એટલે એમાં એક કરતા વધુ પ્રદેશની અપેક્ષા થઈ. આ એક પ્રદેશી છે, કાળાણુ છે એ એક પ્રદેશી છે અને અસંખ્ય કાળાણુ છે. જેટલા પ્રદેશ લોકાકાશના છે એટલા જ કાળાણુ છે અને લોકાકાશના દરેક પ્રદેશ ઉપર એક એક કાળાણુ એટલે કાળ દ્રવ્ય સ્થિત છે અને દરેક કાળાણુનું પરિણમન થાય છે એટલે પર્યાય થાય છે. તો આ રીતે જેમ છે તેમ દ્રવ્યને સમજાવવું છે. દિગંબરમાં પણ પાંચને અસ્તિકાય કયા છે અને આ છઠ્ઠું કાળાણું છે એને અસ્તિકાય નથી કરવું, પણ છતાંય એને કાઢી નથી નાખવું. એનું જેટલું મહાત્મ્ય છે, જેટલું મહિમા છે, જે રીતે છે તે રીતે સમજાવવું છે. ત્યારે કાળ દ્રવ્યની વાત કરતા હોય ત્યારે કાળ દ્રવ્યને સિદ્ધ કરવું છે કે ના, કાળ દ્રવ્ય આ રીતે છે, ત્યારે એ અપેક્ષાથી નિયમસારમાં આ રીતે કહેવામાં આવ્યું હોય એમ અહીંયા ગુરુદેવનું સમજાવવું છે. પણ કઈ કાળ દ્રવ્યના કારણે પરિણમન થાય છે એમ નથી, પણ કાળ દ્રવ્ય તેમના પરિણમનમાં નિમિત્ત છે તો નિમિત્તને હેતુ બનાવી ત્યાં કાળ દ્રવ્ય સિદ્ધ કર્યું છે. બસ આટલી વાત છે. બાકી પર જ્ઞેય સાથે જે પોતાનો પારમાર્થિક સંબંધ માને છે તે ભ્રાંતિ સહિત મોહી મિથ્યાદ્રષ્ટિ જીવ છે અને તે જગતમાં વૃથા ક્લેશને જ પામે છે, આવી વાત છે. તો કળશ 212 દ્વારા આપણે ઘણા સિદ્ધાંતો સમજ્યા, મૂળભૂત વાતોને સમજ્યા છીએ. હવે ફરીથી આગળની ગાથાઓની સૂચના રૂપે અમૃતચંદ્રાચાર્ય ભગવાન બીજું કાવ્ય કહે છે. કુંકુંડાચાર્ય ભગવાનની જે ગાથાઓ હવે પછી આવવાની છે એ માટે અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ કળશ 212 કહ્યો અને હવે ફરીથી કળશ 213 કહે છે, જે પણ હવે પછીની ગાથાઓની સૂચના રૂપે છે. તો કળશ 213. વસ્તુ ચ ઐકમ ઈહ ન અન્ય વસ્તુનો એન તેન ખલુ વસ્તુ વસ્તુ તત્ નિશ્ચયોયમ પરો પરસ્ય કહ કિમ કરોતિ હી બહિર લુઠ્ઠનપી. કળશના અર્થમાં અહીંયા કહે છે કે આ લોકમાં એક વસ્તુ અન્ય વસ્તુની નથી. ઈહ ચ એન એકમ વસ્તુ અન્ય વસ્તુના ન, તેથી ખરેખર વસ્તુ છે તે વસ્તુ જ છે. તેન ખલુ વસ્તુ તત વસ્તુ, એ નિશ્ચય છે, અયમ નિશ્ચય. કહ અપર અપરસ્ય વહી લુઠન અપીહી કિંગ કરોતી. આમ હોવાથી કોઈ અન્ય વસ્તુ અન્ય વસ્તુની બહાર લોટતા છતાં તેને શું કરી શકે? આ લોકમાં એક વસ્તુ બીજી વસ્તુની એટલે અન્ય વસ્તુની નથી, તેથી ખરેખર વસ્તુ છે તે વસ્તુ જ છે, જે વસ્તુ છે તે વસ્તુ જ છે, બીજી વસ્તુ નથી, અન્ય વસ્તુની નથી. સોનું છે તે સોનું જ છે, ચાંદી નથી, એ નિશ્ચય છે. આમ હોવાથી કોઈ અન્ય વસ્તુ અન્ય વસ્તુની બહાર લોટતા છતાં એટલે એના સંપર્કમાં સાનિધ્યમાં હોવા છતાં તેને શું કરી શકે? કેમ કે વસ્તુ વસ્તુ તરીકે છે તો એની આસપાસમાં ગમે તે હોય તે એને શું કરી શકે? કેમ કે એ વસ્તુ વસ્તુ તરીકે રહે છે ને, દરેક વસ્તુ વસ્તુ તરીકે રહે છે અને એની આસપાસમાં એના સાનિધ્યમાં અનેક વસ્તુઓ છે, છતાંય પેલી વસ્તુ તો પોતે પોતાપણે રહી છે. એનો અર્થ એ થાય છે કે બહારમાં બીજી અન્ય વસ્તુઓ છે, છતાં એ અન્ય વસ્તુઓ પેલી વસ્તુમાં કાંઈ કરી શકતી નથી, કહેવાનો આશય આવો છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે વસ્તુનો સ્વભાવ તો એવો છે કે એક વસ્તુ અન્ય વસ્તુને પલટાવી ન શકે. જો એમ હોય તો વસ્તુનું વસ્તુપણું જ ન ઠરે, એટલે કે પલટાવી શકે એમ જો હોય તો પછી વસ્તુનું વસ્તુપણું જ ન ઠરે. આમ જ્યાં એક વસ્તુ અન્યને પરિણમાવી શકતી નથી, એક વસ્તુ બીજી વસ્તુને પરિણમાવી શકતી નથી, ત્યાં એક વસ્તુએ બીજી અન્ય વસ્તુને શું કર્યું? એટલે કે કાંઈ પણ ન કર્યું. ચેતન વસ્તુ સાથે એક ક્ષેત્ર વગાહ રૂપે, એક જ ક્ષેત્રને વિશે ઉદગળો રહેલા છે, આ શરીર રહેલું છે, તો પણ ચેતનને જડ કરીને પોતા રૂપે તો પરિણમાવી શક્યા નથી, તો પણ શરીર એ ચેતન ભગવાન આત્માને જડ રૂપ કરી શક્યો નથી, જડ રૂપે પરિણમાવી શક્યો નથી. ચેતન ભગવાન આત્મામાં આ શરીર જે પૂતગળોનું બનેલું છે, પૂતગળોનો સ્કંદ છે, તે જળ છે, એ શરીર એ પેલા ભગવાન આત્માની અંદર કાંઈ ફેરફાર કરી શક્યું નથી, ભગવાન આત્માને જળરૂપ કરી શક્યું નથી. ગમે તેટલો કાળ એ બંને સાથે રહે, એક કરોડ પૂર્વનું ભગવાનનું આયુષ્ય છે, શ્રીમંત પ્રભુનું આયુષ્ય છે. એટલે ગમે તેટલું મોટું આયુષ્ય હોય તો પણ એ શરીરના પરમાણુઓ ચેતનને કાંઈ કરે નહીં. દેવના આયુષ્ય 33 સાગરોપમ સુધી હોય, સાતમી નરકમાં પણ આયુષ્ય 33 સાગરોપમ સુધીનું હોય, તો પણ એ શરીર ચેતન ભગવાન આત્માને કાંઈ કરે નહીં. અને એ જ રીતે એ ચેતન ભગવાન આત્મા પેલા શરીરનું કાંઈ કરે નહીં. એટલે ચેતન વસ્તુ સાથે એક ક્ષેત્ર વગાહ રૂપે પૂતગળો રહેલા છે, તો પણ ચેતનને જડ કરીને પોતા રૂપે એ પૂતગળો પરિણમાવી શક્યા નથી, તો પછી પૂતગળે ચેતનને શું કર્યું? કાંઈ ન કર્યું. પૂતગળે ચેતનનું કાંઈ કર્યું નથી. આ બહુ મહત્વની વાત છે કે આ ભગવાન આત્મા ચેતન એવો ને એવો જ રહ્યો છે, અનંત કાળથી છે, અનંત પૂતગળોના એ સમૂહ સાથે રહ્યો છે, પૂતગળોના સમૂહની સાથે એને રહેવાનું થયું છે, અનંત કાળથી એમ જ થયું છે. જ્યાં સુધી એ સિદ્ધ દશા પ્રગટ નથી કરતો ત્યાં સુધી એ શરીર સાથે રહ્યો છે અને અનંત પૂતગળો સાથે એને રહેવાનું થયું છે, એક જ ક્ષેત્ર વિશે એ રહ્યો છે. તે છતાંય કોઈ પણ પૂતગળ એવું નથી નીકળ્યું કે જેણે આ ભગવાન આત્માનું કાંઈ કર્યું હોય. અહીંયા કહે છે કે આ ઉપરથી એમ સમજવું કે વ્યવહારે પરદ્રવ્યોને અને આત્માને જ્ઞેય જ્ઞાયક સંબંધ હોવા છતાં પરદ્રવ્યો જ્ઞાયકને કાંઈ કરતા નથી અને જ્ઞાયક પરદ્રવ્યોને કાંઈ કરતો નથી. આ ઉપરથી સિદ્ધાંત તાર્યો. શું સિદ્ધાંત તાર્યો? કે પરદ્રવ્યો અને આત્માને જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. પરદ્રવ્યોને આત્મા જાણે છે એટલે પરદ્રવ્ય છે તે જ્ઞેય છે અને આત્મા એનો જાણનારો જ્ઞાયક છે. એટલે વ્યવહારથી આપણે જે કહીએ કે પરદ્રવ્યો અને આત્માને જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. ખરેખર તો પરદ્રવ્યો પરદ્રવ્યમાં રહ્યા, એનું પરિણમન પણ એના કારણે થાય, ભગવાન આત્માનું પરિણમન પણ પોતાના કારણે થાય, ભગવાન આત્મા જ્ઞાન કરે એ પણ પોતે પોતાના કારણે કરે. પણ પેલા પરદ્રવ્યનું જ્ઞાન કરે છે એટલે અહીંયા એમ બ્રહ્મ થઈ જાય છે કે પરદ્રવ્ય છે એટલે એનું જ્ઞાન આત્મા કરે છે, એ જ્ઞેય છે એનું જ્ઞાન આત્મા કરે છે. તો અહીંયા એમ કેવું છે કે એ જ્ઞેય છે માટે કાંઈ આત્મા એનું જ્ઞાન કરે છે એમ નથી. એ સંબંધ જ્ઞેય જ્ઞાયકનો સંબંધ છે એ વ્યવહારથી છે. એટલે પહેલી જ વાત મૂકી કે વ્યવહાર એ પરદ્રવ્યોને અને આત્માને જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. અને એવું હોવા છતાં પરદ્રવ્યો જ્ઞાયકને કાંઈ કરતા નથી, જ્ઞાયકને કાંઈ કરતા નથી એટલે અહીંયા જ્ઞાયક શબ્દ મૂક્યો છે, જીવને કાંઈ કરતા નથી એમ નથી લખ્યું. જો એ બહુ શાંતિથી સમજવાનું, દરેકે દરેક શબ્દનું મહત્વ છે. જ્ઞાયકને કાંઈ કરતા નથી એટલે શું કહેવાનો આશય એ છે કે જ્ઞાયક જે જ્ઞાન કરે છે એમાં પેલા પરદ્રવ્યો કાંઈ કરતા નથી. એટલે કે આત્મા જ્ઞાન કરે એ ક્રિયામાં જે પેલા જ્ઞેય છે એ કાંઈ કરતા નથી. એટલે અહીંયા જ્ઞાયક શબ્દ મૂક્યો છે, જ્ઞાયકને કાંઈ કરતા નથી. આપણે પહેલા અગાઉ જે વાત કરતા કર્મની વાત લીધી એમાં એ આત્માને કાંઈ કરતા નથી, જીવને કાંઈ કરતા નથી એમ વાત લીધી. અહીંયા વાત બીજી સમજાવવી છે સાથે કે જયારે આત્મા જ્ઞાન કરે છે ત્યારે પણ જ્ઞેય કાંઈ કરતું નથી. જ્ઞેય શું છે? પરદ્રવ્ય છે. એટલે અહીંયા કહે છે કે જ્ઞેય જ્ઞાયક સંબંધ પરદ્રવ્યની સાથે જીવને છે, છતાં જ્ઞાયક એ જ્ઞાયકને પેલા જ્ઞેયો કાંઈ કરતા નથી. એ પરદ્રવ્યો એ જ્ઞેય છે એ પરદ્રવ્યો જ્ઞાયકને કાંઈ કરતા નથી. એટલે કે જ્ઞાયકનું જે કાર્ય જ્ઞાન કરવાનું થાય છે એમાં એ કાંઈ કરતા નથી. અને આ જ્ઞાયક એ પરદ્રવ્યોને કાંઈ કરતો નથી. તો આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે સમજ આપી છે એ પણ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 335, કળશ 273 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે આ લોકમાં એક વસ્તુ અન્ય વસ્તુનું નથી, આ લોકમાં એક પણ વસ્તુ બીજી અન્ય વસ્તુની નથી. શું કહ્યું આ? કે જગતમાં અનંતા વસ્તુ એટલે કે દ્રવ્યો છે, અનંત આત્મા અને અનંતા અનંત પુદ્ગળ પરમાણુઓ ઇત્યાદિ છે. અહીંયા કહે છે કે એક આત્મા બીજા આત્માનો નથી. પહેલી વાત, એક જ પ્રકારના દ્રવ્યની વાત લઈએ, સદસ્ય, આ જીવ, બીજો જીવ, ત્રીજો જીવ, ચોથો જીવ, બધા જીવ અપેક્ષાએ આપણે જે કહીએ તો એ જીવો પણ દરેક જીવ પોતે પોતા રૂપે છે, એ બીજા રૂપ નથી. એક આત્મા બીજા આત્માનો નથી. વેદાંત શું માને છે? કે આત્મા બધા મળી જાય, પરમાત્મામાં ભળી જાય એમ નથી. આત્મા પોતાનું અસ્તિત્વ દરેક અવસ્થાને વિશે એ ટકાવી રાખે છે. એક આત્મા બીજા આત્મામાં ભળતો નથી, બીજા આત્માનો નથી. એક આત્મા અન્ય જડ પરમાણુનો નથી, કોઈ પણ પુદ્ગળ પરમાણુ કે પરમાણુના સ્કંધનો નથી. એક જ ક્ષેત્રમાં રહેવા છતાં આત્મા અને પરમાણુઓ જુદા. ત્રીજી વાત, એક પરમાણુ અન્ય પરમાણુનો નથી. જેમ જીવને માટે કહ્યું, આત્માને માટે કહ્યું, એ રીતે પરમાણુ માટે પણ આમ જ છે. દરેક પુદ્ગળ પરમાણુ છે તે સ્વતંત્ર છે, એની ક્રિયાવતી શક્તિ સહિત છે, એમાં પણ અનંત ગુણ રહ્યા છે. એ રીતે જે પરમાણુ છે એ પરમાણુઓ ભેગા થાય એટલે સ્કંધ બને, પણ એ ભેગા થઈ અને એક રૂપ થઈ જાય અને કોઈ નવું દ્રવ્ય બને એમ બનતું નથી. એટલે એક પરમાણુ છે એ બીજા અન્ય પરમાણુનો નથી. અને ચોથી વાત, કે એક પરમાણુ એ અન્ય આત્માનો નથી, એટલે કોઈ પણ આત્માનો નથી. એક પરમાણુ આત્માનો નથી, એક આત્મા બીજા આત્માનો નથી, આત્મા છે તે જળ પરમાણુનો નથી, પરમાણુ છે તે બીજા અન્ય પરમાણુનું નથી, અને પરમાણુ છે તે આત્માનું પણ નથી. ચાર વાત કરી. સહેજ વધારે વિસ્તાર કરીને સમજાવે છે ગુરુદેવ કે એટલે શું કે એક આત્મા બીજા આત્માનું કાંઈ કરતો નથી, આત્મા જળ પરમાણુનું કાંઈ કરતો નથી, જળ પરમાણુ બીજા અન્ય પરમાણુનું કાંઈ કરતું નથી, અને જળ પરમાણુ આત્માનું કાંઈ કરતું નથી. એ ચારે ચાર વસ્તુમાં એ વાત સાથે એ જ રીતે લઈ લીધી કે એ એકબીજાનું કાંઈ કરતા નથી. આવી વસ્તુની સ્વતંત્રતા છે. આ પ્રકારે વસ્તુની સ્વતંત્રતા છે. પ્રવચન સાર ગાથા 102 માં આવે છે કે પ્રત્યેક દ્રવ્યની પ્રતિ સમય જે પર્યાય નવી નવી ઉત્પન્ન થાય છે તે તેની જન્મ ક્ષણ છે. એટલે શું કે દ્રવ્યમાં જે કાળે જે પર્યાય ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કાળે તે જ પર્યાય દ્રવ્યમાં ઉત્પન્ન થાય છે, તેમાં અન્ય કોઈ કાંઈ ફેરફાર કરી શકે નહીં. એક દ્રવ્ય એમાં કાંઈ ફેરફાર કરી શકે નહીં. જેની પર્યાય જે થવાની છે એ વખતે બીજું કોઈ પણ દ્રવ્ય એમાં કાંઈ ફેરફાર કરી શકે નહીં, કેમ કે પેલાની પર્યાય ત્યારે ઉત્પન્ન જે થવાની છે તે એની જન્મક્ષણ છે, એટલે એ થાય. અર્થાત અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. આત્માને ધર્મની દશા પામવાનો કાળ છે. જો થોડો વિસ્તાર કરીને સમજાવે છે કે કઈ રીતે આ વાત છે કે દાખલા તરીકે આત્માને ધર્મની દશા પામવાનો કાળ છે, જ્ઞાન થવાનો કાળ છે, પોતાને સમ્યક દર્શન થવાનો કાળ છે, તો એ ધર્મ પામે છે તો એ એની જન્મક્ષણ છે. એવા પરિણામ થવા એની જન્મક્ષણ છે. અને એ કાર્ય થયું તો એ કાર્યનો પોતાનો સ્વકાળ છે, અને ત્યારે તે સહજ જ પ્રગટ થાય છે. કોઈ પરને એટલે નિમિત્તને લઈને થાય છે એમ નથી. આ સીધી સાદી વાત છે. આ વાત તો ઘણી વાર આપણે સમજ્યા છીએ. આગળ કહે છે કે આત્મા વસ્તુ છે તેની પર્યાય થાય તે પોતાથી જ થાય, તે પર્યાયને બીજો કોઈ કરે એમ માનવું તે મોટો ભ્રમ છે. ભગવાન આત્મા પોતાના દ્રવ્ય ગુણ પર્યાયથી બિરાજમાન છે, અને તેમાં નવી નવી અવસ્થા થવી તે વસ્તુનું સહજ જ સ્વરૂપ છે. એ સહજપણે થાય છે. એ વખતે નિમિત્ત હોય છે, પણ નિમિત્ત આવે તો કાર્ય થાય એમ છે નહીં. જે હાજર છે તેને નિમિત્ત કહેવાય છે. અને એ નિમિત્તને આપણે જરાક વધારે વિચાર કરીએ તો આપણને લાગે છે કે એ નિમિત્ત ઉચિત નિમિત્ત હોય છે. જો કાર્ય કરીએ ત્યારે ઉચિત નિમિત્ત આવે તો કાર્ય થાય એમ નહીં, પણ કાર્ય થયા પછીથી આપણે એનું એનાલિસિસ કરીએ, વિશ્લેષણ કરીએ, ત્યારે આપણને ખ્યાલ આવે કે આ કાર્ય થયું ત્યારે આ નિમિત્ત હતું. અને એ નિમિત્ત વિશે વિચારીએ તો ખબર પડે છે આપણને કે ના, એ ઉચિત નિમિત્ત હતું. વસ્તુમાં સમજવામાં જરાક ફેર છે. શું સમજવાનું છે કે ઉચિત નિમિત્ત હોય ત્યારે કાર્ય થાય એમ નહીં. પછી ઘણા લોકો આ રીતે લઈને બેસે, પણ કે એવું નિમિત્ત હોવું જોઈએ ને, એમ નહીં. કાર્ય તો થવાનું જ છે, કેમ કે એ કાર્ય થવું, એ ક્ષણે એવું કાર્ય થઈ અને પર્યાય બદલાવી એ તો એની જન્મ ક્ષણ છે. એ તો સ્વતંત્ર રીતે થાય જ છે. હવે એ થયા પછીથી તમારે શાંતિથી વિચાર કરવાનો કે એ વખતે નિમિત્ત શું હતું, તો તમને લાગશે કે ના, એ વખતે જે નિમિત્ત હતું એ બરાબર હતું, એ કાર્યને અનુરૂપ ઉચિત નિમિત્ત હતું. વસ્તુમાં ફેર છે સમજવામાં, કેમ કે આ વસ્તુ નથી સમજાઈ ને, એટલે અત્યારે વર્તમાનમાં ઘણા લોકો એમ લઈને બેઠા છે કે ભાઈ એવું નિમિત્ત આવશે ત્યારે કાર્ય થશે. ના, એમ નથી. કાર્ય તો થાય જ છે, અને તમારે હવે પાછા ફરી અને વિચારવાનું છે કે આ કાર્ય થયું એ વખતે આવું નિમિત્ત હતું, અને એ નિમિત્ત ઉચિત નિમિત્ત કહેવાય. એ તો તમે એનાલિસિસ કરી અને પછી સ્ટેટમેન્ટ આપો છો. સમજમાં ફેર છે. તમે એમ સમજો છો કે નિમિત્ત આવશે ત્યારે કાર્ય થશે, ઉચિત નિમિત્ત તો હોવું જોઈએ ને, એમ નથી સમજવાનું. કાર્ય થાય ત્યારે જે નિમિત્ત છે તે ઉચિત હોય છે. જ્યારે પણ કાર્ય થાય, જે પરિણામ આવે ત્યારે ઉચિત નિમિત્ત જ હોય છે, એ તમે પાછળથી સમજો છો. એ પાછળથી તમારે સિદ્ધ કરવાનું છે. અને મહાપુરુષોએ એમ જોયું છે એટલે પછી સ્ટેટમેન્ટ આપી દીધું કે કાર્ય થાય ત્યારે ઉચિત નિમિત્ત હોય છે અને આ સ્ટેટમેન્ટને તમે ઊંધું સમજ્યા છો. ઘણા લોકો ઊંધું સમજ્યા છે કે એવું ઉચિત નિમિત્ત હોય તો જ કાર્ય થાય. ના, એમ નથી. કાર્ય તો થાય જ છે અને પછી તમે જયારે વિચાર કરો ત્યારે એ નિમિત્ત ઉચિત હોય છે. એ તો મહાપુરુષે જોયું છે, એ તો ઓબ્ઝર્વેશન છે. બહુ સમજવા જેવું છે. નાની નાની વસ્તુને નહીં સમજીએ ને તો પછી નિશ્ચાત્વ જશે નહીં. આ તો ઓબ્ઝર્વેશન થયું કે જયારે કાર્ય થયું ત્યારે જે નિમિત્ત હતું તે ઉચિત નિમિત્ત હતું. એ એક ઓબ્ઝર્વેશન છે. એમ નથી કે ઉચિત નિમિત્ત આવે ત્યારે કાર્ય થાય. એટલે આચાર્ય ભગવાને એ ઓબ્ઝર્વેશનને એમ લખ્યું કે જયારે કાર્ય થાય ત્યારે ઉચિત નિમિત્ત હોય છે. તો એને આપણે ઓબ્ઝર્વેશન તરીકે નહીં લેતા આપણે ઊંધું પકડીને બેસી ગયા કે ઉચિત નિમિત્ત હોય ત્યારે જ કાર્ય થાય. એમ કહેવાનો આશય નથી. કેમ કે કાર્ય થયા પછીનો આ તો વિચાર છે કે કાર્ય થયું છે તો એ વખતે જે નિમિત્ત હતું તે ઉચિત નિમિત્ત હતું. એટલે નિમિત્ત આવે તો કાર્ય થાય એમ બિલકુલ નથી. વિચાર કરો કે ગુરુદેવની ફિલોસોફી કેવી રીતે છે. આ કૃપાળુદેવ અને ગુરુદેવ જેવા મહાપુરુષો જે થયા છે તે બધું વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સમજ્યા છે અને એની અંદરની નાની નાની વાતો જે છે ને એને આપણે નથી સમજતા એટલે બધા પ્રોબ્લેમ થાય છે. કોઈને એમ લાગે કે ગુરુદેવે આવું કેવી રીતે કહ્યું કે નિમિત્ત આવે તો કાર્ય થાય એમ છે જ નહીં. પણ એ શાસ્ત્રના વિધાનને બરાબર સમજ્યા છે. પીએચડી એવા ગુરુદેવ હતા. કેટલી સરસ વાત છે. આવતી વખતે વધારે વિસ્તાર સમજીશું. આજનો સ્વાધ્યાય આટલે સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત